પંચારાનો ચોથો વચનામૃત સંવત 1877ના ફાગણ વદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચારા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ડોલીઓ ડરાવીને વિરાજમાન હતા અને દોરો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા દોરો ખેસ પહેર્યો હતો તથા ઝીણી દોરી પછેડી ઓડી હતી અને હસ્તકમળને વિશે તુલસીની માળા ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિભાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય અને ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાનના મુખ્ય ચરિત્ર મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે, તેનું શું કારણ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ જાજીવાર સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ, જે વેદ પુરાણ મહાભારત સ્મૃતિ ઇત્યાદિ જે શાસ્ત્ર તેને વિશે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે, જે ભગવાન કેવા છે? તો આ ચક્ષુ ઇન્દ્રિય કરીને દીઠામાં આવે છે, જે યત્કિંચિત રૂપ તે જેવું તેમનું રૂપ નથી અને શ્રવણે કરીને સાંભળ્યામાં આવે છે, જે કાંઈ શબ્દ માત્ર તે જેવો એ ભગવાનનો શબ્દ નથી અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે જે સ્પર્શ તે જેવો એનો સ્પર્શ નથી અને નાસિકાએ કરીને સૂંઘ્યામાં આવે છે જે સંબંધ તે જેવો એનો સુગંધ નથી અને જીવવાએ કરીને વર્ણન કર્યામાં આવે છે એવા પણ એ ભગવાન નથી અને મનના સંકલ્પમાં આવે એવા ભગવાન એવા નથી તથા ચિત્તના ચિંતવનમાં આવે એવા નથી તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી તથા અહંકારે કરીને અહંપણો ધરાય એવા નથી. જે ભગવાનનો હું છું અને એ મારા છે એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર એ ભગવાન કયા છે, એ ભગવાન રહ્યા છે અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી. જે જેની એને ઉપમા દઈએ તથા એનો જેવો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી. જે એની એને ઉપમા દઈએ અને એ ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી. જેની ઉપમા દઈએ તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી. જેની એને ઉપમા દઈએ અને એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી. જેની એને ઉપમા દઈએ અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી. જેની એને ઉપમા દઈએ તે સપ્તદ્વીપને નવ ખંડમાં જે સ્થાનક છે તથા મેરુ ઉપર ગણિક શોભાએ યુક્ત બ્રહ્માદિકના સ્થાનક છે તથા લોકાલોક ચરને વિશે ઘણાક સ્થાનક છે તથા ઇન્દ્ર વરુણ કુબેર શિવ બ્રહ્મા એના જે સ્થાનક છે તથા બીજા પણ ઘણાક સ્થાનક છે એ સર્વે માયલું એવું એકે સ્થાનક નથી. જેની ભગવાનના ધામને ઉપમા દેવાય ઉપમા થાય અને એ ભગવાનના ધામને વિશે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ છે નહીં. જેની એને ઉપમા દઈએ અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી. જેની એને ઉપમા દઈએ કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માહિક છે, અને ભગવાન છે તે દિવ્ય છે અને અમાયિક છે, માટે એ બેયને વિશે અતિશય વિલક્ષણપણું છે તે સારું એને ને એના સાદશ્યપણું કેમ થાય? જેમ મનુષ્યને કહીએ છે આ માણસ ભેંસ જેવો છે, સર્પ જેવો છે, ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે, એવી ઉપમા મનુષ્યને સંભવે નહીં. કેમ જે મનુષ્ય થકી એ બીજા જે સર્વે તે વિજાતીય છે, અને મનુષ્ય મનુષ્યમાં પણ અતિશય સાદશ્યપણું નથી. જેની ઉપમા એમ દઈએ જે આ તે આ જેવો જ છે, અને જો તે જેવો જ હોય તો તેની ઓળખાણ કેમ થાય? માટે મનુષ્ય સજાતિ છે તેને વિશે સાદશ્યપણું અત્યંત છે નહીં. જુઓ ને, આ ભગો મૂરો બે સરખા કહેવાય છે, પણ જાજા દિવસ ભેગા રહીએ તો ઓળખાઈ જાય જે આ ભગો છે અને આ મૂરો છે. માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ? માટે મનુષ્ય મનુષ્યમાં પણ અતિ સાદશ્યપણું નથી તો માયિક અમાયિકને વિશે સાદશ્યપણું કેમ આવે? જેની ઉપમા ભગવાનને દઈએ તથા ભગવાનના ધામને દઈએ, કાં જે એ ભગવાન છે તે ઇન્દ્રિયો અંતઃકરણ અગોચર છે એમ સર્વે શાસ્ત્રમાં કહ્યું છે, તે એ ભગવાન જ્યારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઈચ્છે ત્યારે તો આવી રીતે દિવ્યરૂપ અગોચર થકા પોતાના અક્ષરધામને વિશે રહ્યા છે, અને એ ભગવાન મહારાજાધિરાજ છે, અને દિવ્યરૂપ એવી જ અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્ષદ તેણે યુક્ત છે, અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય તેનું સૂર્યના ઉદયસ્ત સુધી રાજ્ય હોય, અને તે જ રાજા પોતાના તપને બરે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યા હોય, અને સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રિલોકીના રાજ્યને કરતો હોય, જેમ અર્જુન હતા તે એને એ દેહે કરીને સ્વર્ગને વિશે ઇન્દ્ર આસને ઉપર કેટલાક વર્ષ સુધી રહ્યા હતા. નહુષ રાજા પણ ઇન્દ્ર થયો હતો, એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેર જેટલા ગામ છે તેની ગણતરી થાય નહીં, એ તો અસંખ્ય છે, તથા ગામ ગામના જે પટેલ તેની પણ ગણતરી નથી, અને તે ગામ ગામના અસંખ્ય પટેલ તે એના દરબારમાં અરજ કરવા આવતા હોય તે રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ તે પણ ગણતરીમાં આવે નહીં, તેમ એ ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ તેના રાજાધિરાજ છે, અને એ બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય તેને તે ગામની સર્વે પ્રજા તે આવીને નમે અને આજ્ઞામાં રહે, અને તે પટેલ રાજાને નમે તેમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે મોટેરા છે, અને બીજા જે બ્રહ્માંડમાં દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ તે એને ભજે છે અને આજ્ઞામાં રહે છે, અને બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાન પુરુષોત્તમને ભજે છે અને આજ્ઞામાં વર્તે છે, તે એ બ્રહ્માંડ બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુ અને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે જે હે મહારાજ, કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો. જેમ કોઈ ગામનો પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે છે, હે મહારાજ હું ગરીબ છું તે તમે મારે ઘેર પધારો, મારાથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ. તેમ બ્રહ્મા વિષ્ણુ શિવ તે એ ભગવાનની પ્રાર્થના કરે છે જે હે મહારાજ તમે અમને દયા કરીને દર્શન દો અને અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે, તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે છે અને તેવી રીતે જ વર્તે છે. જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવી ચેષ્ટા કરે છે, તથા પશુના દેહનું ધારણ કરે છે ત્યારે તે પશુની પેઠે જ વર્તે છે. જેમ વરાહ રૂપે ભગવાને ધાર્યું ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોરી કાઢી, તથા હૈગ્રીવ રૂપે થયા ત્યારે ઘોડાની પેઠે ફૂફાડા મારવા માંડ્યા, તથા મત્સ્ય કચ્છાદિક જળજંતુનો દેહ ધારણ કર્યો ત્યારે જળમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા, તથા નૃસિંહ રૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી. અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્ય જેવી જ ક્રિયા કરે છે. તે જ્યારે સતયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ લાખ વર્ષે જ દેહ રાખે, અને તે સતયુગની માણસ મનનો વાંછિત ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ એમ જ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને 10,000 વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ તેટલા જ વર્ષ દેહ રાખે, અને દ્વાપરયુગમાં 1,000 વર્ષની આવરદા હોય અને 10,000 હાથીનું બળ માણસમાં હોય છે ત્યારે ભગવાનનું પણ એટલું જ બળ અને એટલી આવરદા હોય છે. અને કરીમાં દેહ ધારણ કરે ત્યારે કરી પ્રમાણે આયુષ્યને બળ તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે અને તે ગર્ભવૃદ્ધિને પામે પછી જન્મે છે અને 12 યૌવન વૃદ્ધ અવસ્થા થાય છે અને મૃત્યુને પામે છે, તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિંદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિ સ્વભાવ છે, તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. તે એ મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વશાસ્ત્રમાં વર્ણન કર્યું છે, અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. તે એ બે રૂપનો જેણે યથાર્થ શ્રવણ, મનન અને દઢ નિશ્ચય કર્યો હોય તેને તે કોઈ રીતે સંશય થાય નહીં, અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ જ દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે ત્યારે મનુષ્ય જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય, પણ જે બુદ્ધિમાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી, તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિ મનુષ્યના સ્વભાવ તે ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા તો નથી, એમાં કંઈક દિવ્ય ભાવ છે તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે. તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. જેમ શંકરાચાર્ય શૃંગાર રસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તે રાજાના જેવા જ સર્વે શૃંગારાદિક ભાવ ને દેહની ચેષ્ટા તો હતી, પણ તે રાજા રાણી બુદ્ધિવારી હતી. તેણે એમ જાણ્યું જે મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, માટે આ દેહને વિશે કોઈક બીજે જીવે પ્રવેશ કર્યો છે, તેમ મનુષ્ય રૂપ એવા જે તે ભગવાન તેને વિશે દિવ્ય ભાવ જણાય છે. તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે ત્યારે તમે કહેશો જે કાંઈક દિવ્ય ભાવ જાણ્યામાં આવ્યો. તેણે કરીને મનુષ્યને ભગવાનપણાનો નિશ્ચય થયો ત્યારે ઘણો દિવ્ય ભાવ જણાવે તો બહુ માણસને નિશ્ચય થાય. તો એનો તો એમ છે જે આ સૂર્ય છે તેને સર્વે શાસ્ત્રમાં કયા છે જે એ નારાયણ છે, અને તે એ સૂર્ય સર્વે મનુષ્યને દ્રષ્ટિગોચર પણ છે અને નિત્ય એનું દર્શન મનુષ્ય માત્ર કરે છે. તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો જે મારું કલ્યાણ થયું અને મનુષ્ય પણ એ રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ સુખમુનિ આદિ સંત એના દર્શને કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે મારું કલ્યાણ નિશ્ચય થયું અને હું કૃતાર્થ થયો છું અને તે ભગવાન અને સંત તેમાં તો કાંઈ પ્રકાશ છે નહીં, દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે, કારણ જે ભગવાને કહ્યું છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચ્યામ્યન્ને ચતુર્વિધમ, એવો જે અગ્નિ તેના પણ સર્વને દર્શન છે પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી અને ભગવાનને ને સંતને દર્શને કરીને થાય છે તેનું શું કારણ છે? જે મનુષ્યને સૂર્ય અગ્નિને વિજાતિપણું છે માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો, કાં જે એ અગ્નિનો સ્પર્શ કરે તો બરી મરે તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા, તે મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા જ સૂર્ય થઈને આવ્યા, ત્યારે તેના અંગ સંગનું સુખ આવ્યું અને કર્ણરૂપ ગર્ભ રહ્યો, પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશે સહિત આવ્યા હોત તો કુંતાજી બરી મરત અને સ્પર્શનું સુખ પણ ન આવત, અને જ્યારે સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા? આકાશમાં પણ હતા અને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજીને સત્રાજીત પાસે આવ્યા અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો, પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઈને આવ્યા છે તેમ એ જ ભગવાન છે તે પોતપોતાના દિવ્ય ભાવ સહિત જ જીવને જો દર્શન આપે તો મનુષ્યને ઠીક ન પડે અને એમ જાણે જે આ તે શું ભૂત હશે કે શું હશે, માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઈને દર્શન આપે છે અને પોતાના ધામમાં પણ વિરાજમાન છે, ત્યારે તે મનુષ્યને દર્શનમાં સ્પર્શમાં તથા નવ પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે, અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય અને દિવ્ય ભાવે વર્તે તો મનુષ્યને પોતામાં હેત થાય નહીં અને સુવાણ ન પડે, શા માટે? તો મનુષ્ય મનુષ્યને વિશે હેત થાય છે અને સુવાણ્ય થાય છે, પણ પશુને ને મનુષ્યને હેત સુવાણ્ય થતા નથી અને પશુને પરસ્પર હેતને સુવાણ્ય થાય છે, કેમ જે સજાતિ સજાતિમાં હેત થાય પણ વિજાતિમાં થાય નહીં, તેમ ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું, માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્ય ભાવ જણાવતા નથી અને દિવ્ય ભાવ જણાવે તો વિજાતિપણું થાય, માટે ભક્તને પોતામાં હેત ન સુવાણ્ય થાય નહીં, પોતાના હેતને સુવાણ્ય થાય નહીં તે સારું, મનુષ્ય રૂપે એ ભગવાન થાય છે ત્યારે પોતાનો દિવ્ય ભાવ છે તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દ્રષ્ટિ રહે છે અને છુપાવતે છુપાવતે કદાચિત પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઈ જાય છે ત્યારે દિવ્ય ભાવ જણાઈ આવે છે, અને ક્યારેક પોતે પોતાની ઈચ્છાએ કરીને પણ પોતાના કોઈ ભક્તને જણાવે છે, જેમ શ્રી કૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાના ઉતાવળા થયા ત્યારે મનુષ્ય ભાવ ભૂલી ગયા અને પોતામાં દિવ્ય ભાવ આવ્યો તેણે કરીને પોતાના ભારને પૃથ્વીને સહન કરવા સમર્થ ન થઈ તથા અર્જુનને દિવ્ય ભાવ દેખાડ્યો તે પોતાની ઈચ્છાએ દેખાડ્યો, પણ તે દિવ્ય ભાવે કરીને અર્જુનને સુખ ન થયું અને બહુ વ્યાકુળ થઈ ગયા, પછી શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્ય પણ એ દર્શન અર્જુનને આપ્યો ત્યારે અર્જુનને સુખ થયું. ત્યારે કહ્યું છે, ઇષ્ટદેવ માનુષમ રૂપમ તૌ સૌમ્યમ જનાર્દન ઇદાનીમસ્મિ સંવૃત સચેત પ્રકૃતિમ ગતઃ પ્રકૃતિ ગતઃ. માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જ જીવને સાનુકૂળ પડે, નહીં તો ન પડે તે સારું. એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્ય ભાવ દેખીને અવરું પડે છે, અને જો એ ભગવાન દિવ્ય ભાવે જ વર્તે તો મન વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહીં. માટે એ પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કયા છે તેવી રીતે જેણે યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય, અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય. અને જે એમ કહે છે જે મેં ભગવાનને જાણ્યા છે ને મને નિશ્ચય છે, અને જો તે વાતને સમજ્યો નથી તો તેનો નિશ્ચય કાચો છે. જેમ કોઈ પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યો હોય અને તેને પૂછીએ જે તને આ શ્લોક તથા કીર્તન આવડ્યા, ત્યારે તે કહે જે આવડ્યા અને કંઠથી મુખ પાટે કહી દેખાડે, પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક કીર્તનને ભૂલી જાય. ત્યારે તે શું, એને જ્યારે એ શીખ્યો હતો ત્યારે જ એને એટલો આવડ્યો નહોતો. કેમ જે શ્રવણ મનને કરીને અને દઢ અભ્યાસ થઈને એના જીવમાં એ શ્લોક કીર્તન ચોટી નહોતા ગયા, અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અભ્યાસ થયો હોય છે તો એ યુવાન થાય વૃદ્ધ થાય તો પણ એ વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભળી આવે છે. તેમ એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી, અને જો કસર ન રહી હોત અને એવી રીતે પ્રથમથી જ શ્રવણ કરીને ને તેનું મનન કરીને તેનો દઢ અભ્યાસ એના જીવમાં હોત તો એને કોઈ દિવસ સંશય થાત જ નહીં. ઇતિ વચનામૃત 4 અને 130 શ્રી કૃષ્ણ અર્પણ નમો અસ્તુ તે.